તારીખ 19/11/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 111 અને 112 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
બે ને એક માનવા યોગ્ય નથી. ઉપદેશ નોંધમાં છે વિષ્ણુ બોલ. વિદવત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી. કોઈની વિદવત્તા જોઈને એને જ્ઞાન છે એમ સમજશો નહીં એમ કહે છે. એ બે એક નથી સમજવાનું, કેમ કે તે બંને એક નથી. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય, અને વિદવત્તા હોય છતાં એને જ્ઞાન ન હોય એમ ગણાય. વિદવત્તા એ જ્ઞાન નથી કે નહીં, અહીંયા એ જ્ઞાનની વાત નથી. પરમાર્થ જ્ઞાન, આત્માને હિતરૂપ થતું જ્ઞાન, એવું જે આત્મજ્ઞાન, તે જ્ઞાન છે. બાકીનું બધું અજ્ઞાન છે એમ છે. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય. જોકે સાચી વિદવત્તા તે છે, ખરેખર તો સાચી વિદવત્તા તે છે કે જે આત્માર્થે હોય, જેનાથી અર્થનામ પ્રયોજન, આત્માના હિતનું પ્રયોજન જે વિદવત્તામાં સાથે હોય તેને ખરેખર સાચી વિદવત્તા કહેવામાં આવે છે. જેનાથી આત્માર્થ સરે, આત્માનું અર્થનામ પ્રયોજન સરે, અથવા આત્મત્વ પમાય, આત્માપણું પમાય, જે વિદવત્તાના સાધનથી આત્માપણું પમાય અથવા આત્મત્વ સમજાય, આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, અને એવું જ્ઞાન હોય ત્યાં વિદવત્તા હોવા ન હો, ગમે તે પ્રકાર હોય, એની સાથે એની મહત્તાને લેવા દેવા નથી. જ્ઞાનની મહત્તા વિદવત્તાથી નથી, કે જો જ્ઞાન હોય ને વિદવત્તા હોય તો તે મહત્તા વાળું છે, અને જ્ઞાન હોય ને વિદવત્તા ન હોય તો એની મહત્તા ન હોય એમ છે નહીં. એટલું લીધું છે. નીચે બોલ લીધો છે એ વાંચનકાર માટે લીધો છે અને ધ્યાન કરવા વાળા માટે લીધો છે. સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું તરંગરૂપ છે, અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાન રૂપ છે. આટલું નાખ્યું છે, આજ્ઞા લીધી છે. જ્ઞાની સત્પુરુષ એની આજ્ઞા હોય તો એને ધ્યાન કરવું, નહીતર ધ્યાન ન કરવું એમ કહે છે. ઠીક, ધ્યાન તરંગરૂપ છે એટલે એની અંદર એને આત્માના વિચાર આવશે, પણ એક તરંગ છે, વિકલ્પ છે. અથવા એમ કહેવા માંગે છે કે સ્વરૂપમાં એકાગ્ર થવાની રીત એને આવડતી નથી, અંતર્મુખ થવાની રીત એને આવડતી નથી, એટલે પોતાની રીતે એકાગ્ર થવા માંગે છે. એનો સ્વચ્છંદ છે, એની મતિકલ્પનાથી એ અન્ય રસ્તે જાય છે, એ રસ્તેથી રોકવા માંગે છે જ્ઞાની. એમ ન જવાય એવી રીતે આગળ જવાનો પ્રતિબંધ છે. સદગુરુની આજ્ઞા એ પગલું ભરવું હોય તો સદગુરુની આજ્ઞા એ ભરજે. આમ લીધું છે. ક્યાં લેવા જાય? જ્યાં સદગુરુ હોય ત્યાં લેવા જાય. સદગુરુની આજ્ઞા ક્યાં લેવા જાય? કે જ્યાં સદગુરુ હોય ત્યાં લેવા જાય. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ જોઈ, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈ. તેનાર તો બધું કહ્યું છે. પોતાની આત્મસિદ્ધિમાં એને સદગુરુની વ્યાખ્યા બાંધી છે. શું એટલે? તો એમ કહ્યું છે કે જે કાળમાં આત્મજ્ઞાનીનો યોગ ન હોય ત્યાં આત્મજ્ઞાનીના યોગની તીવ્ર ભાવના કરવી, એ તો એક ઉપદેશાત્મક ક્રમ છે. પણ કોઈ મુમુક્ષુ જિજ્ઞાસુ જીવને ખરેખર મોક્ષ માર્ગે ચડવાની તીવ્ર જિજ્ઞાસા અને તીવ્ર ભાવના પ્રગટે છે ત્યારે એ ભાવનાનો એક વિષય એને કોઈ આત્મજ્ઞાની મળી જાય કે કેમ, અત્યારે યોગ નથી તો મને ક્યારે મળે, કેમ મળે, ક્યાં હશે, કેવી રીતે એના યોગમાં જાઉં, એની ઉત્કૃષ્ટ ભાવનાનો વિષય થઈ જાય છે. આત્મજ્ઞાની હોય ને એની ઉપેક્ષા કરે તો એ કેટલો દૂર છે એના ઉપરથી નીકળે છે. શું કહ્યું? જો કોઈ મુમુક્ષુ હોય અને આત્મજ્ઞાનીનો યોગ એને ન હોય, ને આત્મજ્ઞાની છે કે નહીં વર્તમાનમાં એ પરિસ્થિતિ પણ શંકાસ્પદ હોય, કદાચ હોય ને એને ખબર ન હોય, ને કદાચ ન પણ હોય એવો કાળ હોય, તો એ મુમુક્ષુની સ્થિતિ શું થાય? કે એ મુમુક્ષુની સ્થિતિ એવી થાય કે ક્યારે ને કેમ હું કોઈ જ્ઞાનીના સંયોગ સત્સમાગમને પ્રાપ્ત થાય, એની એને અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય. હા, જોરવાની પરિસ્થિતિ ઊભી થાય તો હોય એની ઉપેક્ષા કરે એ કેટલા દૂર છે એમાંથી નીકળે છે. આ એની પરિસ્થિતિ છે. ન હોય તો શું એની દશા થાય? કે એની પાછળ એક વાર પાગલ થાય અને લોકો નીકળતા, ભદ્રિક જીવો નીકળતા, એ રીતે દેશ દેશાવર ખેડે. જ્યાં કોઈ મહાત્માની પ્રસિદ્ધિ હોય ત્યાં સામે જાય અને પરીક્ષા કરે કે આત્મજ્ઞાન છે કે, તો એના સંગ મારો, એના માટે પરિશ્રમ કરે, એના માટે હજારો માઇલનો પ્રવાસ કરે, એના સંગમાં જવા માટે ને એનો પરિચય કરવા માટે. એક પરિસ્થિતિ હતી, લોકો એમ કરતા, એ પ્રકારના જીવો ત્યાં સુધીનો પરિશ્રમ કરતા, પછી છતાં યોગ થવો ન થવો એ પૂર્વ યોગને આધીન છે, પૂર્વ કર્મના પુણ્યના યોગને આધીન છે. પણ આ સોગાનીજીનો દ્રષ્ટાંત લ્યો કને, પરિસ્થિતિ વશ આવી શકતા નથી, પણ ભાવના કેટલી છે? એ તો જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે, છતાં વર્તમાન ઉપકારી છે ને, તો ઘણી ભાવના આવે છે. એ વાત લીધી છે. બહુ વાતો કરી છે, મુમુક્ષુને માર્ગદર્શન માટે ઘણી ઘણી વાતો લીધી છે. શું કહે છે કે જગતનો પ્રેમ ઘટાડ્યા વિના ઉદયનો રસ સાચી ભાવનાથી ઘટ્યા વિના તૂટ્યા વિના પરમેષ્ઠિના હૃદયમાં શું છે, એના કાળજામાં શું છે એનો પત્તો લાગતો નથી. ભલે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, અર્થ ભાવાર્થ વગેરે બધું આવડે, પણ એથી કાંઈ એનું કાળજું પકડાણું છે એમ કહી શકાય નહીં. એટલે કે તે સમજાય નહીં. સમજાયું હોવા છતાં ખરેખર સમજાયું નથી એમ એનો અર્થ છે. નહીતર એમ કહે કે ભાઈ તો વિદવત્તા નથી, સમજાયું કેમ શકાય? બીજાને સમજાવી શકે છે એ વાત સમજણ વાળી છે, એમ જ્ઞાની તો સંમત કરતા નથી. જગત આખું ભલે વાહ વાહ કરે કે વાહ ભાઈ વાહ, શું જ્ઞાન છે ને શું વિદવત્તા છે ને શું વાણી છે ને શું ભાષા છે ને શું વાણીનો પ્રવાહ છે, એ કાંઈ નહીં. એમાં ક્યાંય આત્મા નથી, વાણીમાં આત્મા નથી ને શૈલીમાં આત્મા નથી ને વિદવત્તામાં આત્મા નથી ને એમાં ક્યાંય સમજાવે એમાં ક્યાંય આત્મા નથી. આત્મા નથી એટલે જ્ઞાન નથી ને જ્ઞાન નથી એટલે આત્મા નથી, બસ એમ છે. માટે પરમેષ્ઠિનું સ્વરૂપ જાણવા જગતનો પ્રેમ ઘટાડવો, ઠીક. પરમેષ્ઠિએ શું કહ્યું તે જાણવા અને એમ કહેનાર કેવા છે પરમેષ્ઠિ તેમ ઓળખવા જગતનો પ્રેમ ઘટાડવો, સંયોગનો રસ ઘટાડવો. જગતના સંયોગના કાર્યો કરવા પડે બીજી વાત છે, અને ઉત્સાહથી કરે તે બીજી વાત છે. નહીતર માણસને એક પ્રશ્ન થાય કે વર્તમાન પરિસ્થિતિમાં આજીવિકા આદિ જરૂરિયાતોને કારણે જગતના કાર્યોમાં તો જોડાવું પડે છે, રોજ ઉઠીને દુકાને જવું પડે છે. તો જવું પડે છે એ બીજી વાત છે ને તારે જવું છે એ બીજી વાત છે.
બરોબર
છે. શું
જવું પડે છે અને જવું છે ઉત્સાહથી?
તું તારી ઈચ્છા એ કરીને તારા રસથી તું કાર્ય કરે એક બીજી વાત છે, ને તારે માથે આવી પડે ને કરવું પડે તે બીજી વાત છે. કરવું પડે ને છૂટવું છે, કેમ આમાંથી હું ક્યારે છૂટું? અને જેને કરવું છે એને કોઈ છોડાવા આવે તો એને છૂટવું નથી. આ પરિસ્થિતિ છે, એની પરિસ્થિતિ છે કે એને કોઈ છોડાવવાનો પ્રયત્ન કરે તો એને છૂટવું નથી, અને જેને કરવું પડે છે એ તો તકની રાહ જુએ છે કે ક્યારે હું આમાંથી છૂટું. બેના રસમાં મોટો ફેર છે. આ એ રસ ફરવાની વાત છે. પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જાણવા માટે અને એનું સ્વરૂપ ત્યારે જાણ્યું છે કે એ શું કહે છે એ સમજાય, ત્યારે કહેનાર કેવા છે એની મહત્તા ને મહિમા આવે છે. નહીતર નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમસ્કાર મંત્ર તો ગણે છે ભણે છે પણ એનો કાંઈ અર્થ નથી.
બરાબર.
પોપટ બોલે રામ રામ, ઘરમાં પોપટ પાડે છે ને પછી બોલતા શીખડાવે, આવો આવજો બધું કે, ઘરમાં આવે ને આવકાર આપે, જાય ને આવજો કે, અને બેસે ત્યારે રામ 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 કરીને એને સત્કાર કરે. પણ એને એક વાતની ખબર નથી કે આવો એનો અર્થ શું છે, આવજો નો અર્થ શું છે, ને આ રામ રામ છે એ મરચું છે કે રીંગણું, એને એને ખબર નથી. કેમ કે એ મરચાને ને રીંગણાને જ ઓળખે છે, એના પાંજરામાં જે ખોરાક આવે છે એને એ ઓળખે છે. એમ રામ રામ છે એ મરચું છે કે રીંગણું છે એ એને ખબર નથી. એવી પરિસ્થિતિ છે. કોને નવકાર ગણે એને જો સ્વરૂપ ન ઓળખે તો. સ્વરૂપ ન ઓળખે એટલે શું, એ કહે છે શું, શું કહે છે, એમનું હૃદય શું છે એ પકડે ત્યારે એમણે એનું સ્વરૂપ ઓળખું કહેવાય. માણસ નથી કહેતા કે ભાઈ એ મારા નજીકના સ્નેહી છે, ઘણા પરિચિત છે અને અમે એને ઓળખીએ છીએ, માટે તમે એના વિશે બીજી વાત કરો તો અમને સંમત થાય એવું નથી. એનો અર્થ શું કે એનું હૃદય ઓળખીએ છીએ. એમ પંચ પરમેશ્વરીનું હૃદય પકડે ત્યારે એને નમો અરિયંતાણ સાચું, નહીતર પોપટનું જે પોપટ જેવું છે. એ પરિણામથી આત્માર્થે કાંઈ લાભ થાય છે એમ નથી. પુણ્ય તો થાય છે ને. આ બીજો પ્રશ્ન આવે, શું ભાઈ, ભાઈ તને માગતા ના આવ્યું, તું જૈન કુળમાં આવ્યો, જૈન દેવગુરુ શાસ્ત્રના સંયોગમાં આવ્યો અને તને પુણ્ય માગે શું, તને માગતા આવડતું નથી. જ્યાં આત્માના આત્મિક ગુણોની રિદ્ધિ મળવાનો પ્રસંગ છે, જ્યાં રિદ્ધિ સિદ્ધિ સર્વોત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિ મળે, સિદ્ધિ એટલે મોક્ષ લેશા હું આ પથરાને, ત્યાં તું ધૂળ માગે છો, પુણ્ય તો ધૂળ છે. જ્યાં રિદ્ધિ સિદ્ધિ મળે ત્યાં તું ધૂળ માગે છો, તને માગવાની અક્કલ નથી. જો તું પુણ્ય થશે ને એમ માનીને જો સંતુષ્ટ થા તો તને માગવા જેટલી એ બુદ્ધિ નથી કે શું માગવું ને શું ન માગવું. જગતના પદાર્થોની મહત્તા ઘટે છે. મહત્તા ઘટે છે એટલે જે ચીજની મહત્તા ઘટે એનો એને રસ આવતો નથી. સર્વે માન્યા પુદગળે એક સ્વભાવ, જો જગતના તમામ પદાર્થ આગળ ઠેઠ 122 સુધી 11 બોલ છે, 32 સમય સારની 32 ગાથાના પ્રવચનોમાંથી ખેંચેલા છે. 31 32 33 સમય સારની ગાથાનો વિષય એ છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કોને કહેવી, એ પ્રશ્ન ઉઠે છે. 32 ખાલી સમય સાર ગાથા 32 છે ને અનુક્રમમાં. નોંધ કરી છે 32 ને 112 થી 122 સમય સાર ગાથા 32 સમય સાર ગાથા 32 છે. આત્મધર્મ નો અંક 406 526 32 ગાથા નો. છતાં પારિણામિક ભાવ છે તે ભાવનારૂપ નથી એ વિષય છે 320 નો, બરાબર છે. વિષય 320 નો છે તેને પરિણામથી સમ્યક દર્શનનો વિષય ધ્રુવ ભગવાન શૂન્ય છે, બંધના કારણ અને મોક્ષના પરિણામથી શૂન્ય છે, શક્તિરૂપ સ્વભાવ બરાબર છે. ગાથા 320 વિષય છે તો છે ને, તો આ મારો મીંડાનું પ્રિન્ટ ઉડી ગઈ છે મીંડું. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કારણ કે 32 માં તો મિંડુર લગાડવાનું રહે તો 320 થાય, તો ભરતો છે ને, નહીતર તો એમ થાય કે ના, પણ એ છે બરાબર છે. બહુ ધ્યાનથી જોઈએ કે ઝાંખું મીંડું પીડ્યું છે, બહુ ઝાંખું મીંડું પીડ્યું છે. 32 જ વંચાય ઉપર ટપકે, યાદી એ 32ની જ કરી છે, 320 ગાથા. અને તેમાં પણ અમૃતચંદ્રાચાર્યની ટીકા નહીં પણ જયસન આચાર્ય દેવની ટીકાનો વિષય છે. સૂત્ર છે 320 નંબરનું કુંદકુંદ આચાર્ય દેવ. ટીકા બે આચાર્યએ કરી છે, એક અમૃતચંદ્ર આચાર્ય કરી છે અને એક જયસેન આચાર્ય દેવે કરી છે. જયસેન આચાર્યની ટીકા ઉપરના પ્રવચનો છે, એ ટીકા વિસ્તાર વાળી છે અને બહુ તાત્વિક છે. એટલે ગાથાનો વિષય છે જ્ઞાન શું કરે, 320 ગાથાનો વિષય જ્ઞાન શું કરે, જ્ઞાનનું કાર્ય શું, સ્વભાવ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવપણે એનું કાર્ય શું, એ ગાથાનો ખાસ વિષય છે. અને એ વિષય ઉપર અનેક પડખા જયસેન આચાર્ય દેવે ખોલ્યા છે, વિસ્તારવાળી ટીકા છે. પ્રશ્ન જ્ઞાન ચક્ષુ કરીને છે, જ્ઞાન ચક્ષુ છે, આ તો સ્ટોક બેસ્ટ છે, જ્ઞાન ચક્ષુ. ચક્ષુનો ત્યાં દ્રષ્ટાંત છે, એટલે પુસ્તકનું નામ જ્ઞાન ચક્ષુ રાખ્યું છે હરિભાઈ. એનું કારણ એ છે કે ગાથામાં મૂળ સૂત્રમાં નેત્રનો દ્રષ્ટાંત છે કે નેત્રનું કાર્ય શું, કે માત્ર જાણવાનું. નેત્ર એમ જાણે કે આ ઉકરડો છે ને સાફ કરવો છે, પણ એ નેત્રથી કરી શકાય નહીં. ઉકરડો ઉઠાવવાનું કામ કઈ આંખનું નથી, કોઈ રજકણું પડવાનું કામ આંખનું નથી. એમ જગત આખાનો ઉકરડો જાણે જ્ઞાન, જગતના કોઈ કાર્ય કરવાનું જ્ઞાનનું ક્ષેત્ર નથી, જ્ઞાનની મર્યાદા નથી, જ્ઞાનની શક્તિ નથી, યોગ્યતા નથી, એટલે એને જ્ઞાન ચક્ષુ નામ આપ્યું છે. પ્રશ્ન એ લીધો છે કે જ્ઞાન ભલે જગતના પદાર્થોના કાર્ય ન કરે, પરંતુ જ્ઞાન જ્ઞાનને તો કરે ને. આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાન ભલે બીજા જળના કાર્યો ન કરે, ત્યાં તો એમ લીધું છે કે જ્ઞાન બંધને ન કરે, જ્ઞાન મોક્ષને ન કરે, જ્ઞાન સમર નિર્જરાને પણ ન કરે, એમ લીધું છે. પણ એ બધાને જાણે, સમરને, નિર્જરાને, બંધને અને મોક્ષને, અને એક વિધવિધ કર્મની પર્યાય છે એને જ્ઞાન જાણે પણ કરે નહીં. એમ જ્ઞાનનો સર્વ વિશુદ્ધ સ્વભાવ છે, જ્ઞાનનો જે સુવિશુદ્ધ સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ પરનો અકર્તા છે, રાગનો અને કર્મનો અકર્તા છે. રાગનો એટલે ભાવ કર્મનો, કર્મ એટલે દ્રવ કર્મનો અને શરીર આદિ નો કર્મનો, ભાવ કર્મ, દ્રવ કર્મ અને નો કર્મનો અકર્તા છે જ્ઞાન, એ સ્થાપવું છે. એ રીતે નાસ્તિથી એની વિશુદ્ધતા લીધી છે. અકર્તા એટલે નાસ્તિ કરે નહીં. જ્ઞાનનું નાસ્તિથી સ્વરૂપ દેખાડ્યું છે કે જ્ઞાન માત્ર જાણે તે અસ્તિ છે અને કાંઈ કરે નહીં તે નાસ્તિ છે. એવું સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની આ ગાથા છે. 308 થી અધિકાર છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. સર્વ વિશુદ્ધ જ્ઞાન કેવું હોય એનો વિષય છે. જ્ઞાન ચક્ષુ પછી એમાંથી ક્યાં અનુસંધાન આવતું હશે નહીં લેશું. વાંચવા જેવો પ્રવચનો છે, ગુરુદેવના પ્રવચનો છે. બહુ સારો વિષય છે, બહુ પ્રયોજનભૂત ખાસ ખાસ વિષય આ ગાથાની અંદર આવી જાય છે. અથવા તત્વનો જે ટોપ લેવલનો વિષય છે એ આમાં આવી જાય છે. પારખી જાણે છે છતાંય તે બધા જ્વેલરી એક હીરાની સરખી કિંમત આંકે એવું ન બને. એનો અર્થ શું થાય છે કે બધાના જ્ઞાનમાં ફેર છે, એક જ પદાર્થને વિશે બધાની સમજણમાં ફેર છે. હવે એની અંદર શું પ્રક્રિયા છે એ તો હું જાણું છું કે જેમ જેમ એને વધારે જોવામાં આવે છે તેમ તેમ એના ગુણદોષનો વધારે ખ્યાલ પડે છે. જેટલી બારીકાઈથી જેમ જેમ વધારે જોવે છે, કોઈ એક માણસ હીરો વેચવા આવે એમ કહે કે મારે 1,00,000 રૂપિયા આ હીરાના લેવા છે કે 10,00,000 રૂપિયા લેવા છે, ત્યારે એવી કિંમતી ચીજને જેવારી ઉપર ઉપરથી ન જોવે, આઈ ગ્લાસ મૂકીને બહુ કાળજીથી જોવે. બહુ કાળજીથી જોયા પછી એમ કહે કે તમારી કિંમત કાંઈક વધારે લાગે છે, લેનાર છે ને એ તો, એટલે એને તો જેટલી ઓછી કિંમતમાં મળે એક વખત એને બેસી ગયું હોય તો 10,00,000 ને 11,00,000 દેવા જેવા છે તો વાત તો કસીને નીકળ લેવાની કરે ને. પણ કદાચ એને કિંમત ઓછી બેસે કે આ 10,00,000 ની પણ 5,00,000માં ઠીક ગણાય, તો કે નહીં હું 10,50,000 નહીં લઉં, 10,000 ઓછા નહીં કરું, 1,000 ઓછા નહીં કરું. તેથી પાછો ફરીને જોવા માંડે શું કરે. જ્યારે વેચનાર એની મક્કમ કિંમત આંકે ત્યારે ફરીને જોવા માંડે કે આટલો બધો આ મક્કમ છે તો હીરો ખરેખર તો એવો છે કે કેમ લાભ ફરીને જુઓ. એ કેટલી વાર ફરીને જુએ એનો કોઈ ધોરણ નથી. ફરી ફરીને જેમ ફરી ફરીને જુએ એમ એને એની વિશેષતાઓનું જ્ઞાન થાય છે. કેમ કે એ સૂક્ષ્મ સ્વભાવ છે એનો, હીરાની પરખનો એ સૂક્ષ્મ સ્વભાવ છે. માણિકભાઈને થોડો ખ્યાલ છે. જેમ ફરી ફરીને જુએ એકને હીરો 25 વાર જુએ 10 વાર, હા તો એક નંગ હોય ને એને 25-50 વાર જુએ કે તમે 10,00,000 કયો છો, જોવું પડશે જરા બરાબર જોવું પડશે. અને જેમ વધારે જોવે એમ જ એને વધારે ખબર પડે. એમ ભાવ ભાષણમાં પણ એવું છે કે જેમ ભાવ ભાષે છે બહુ ઊંડો સ્વભાવ છે, અપરિમિત બેહદ સ્વભાવ છે, અને જેમ જેમ એને એ અવલોકે છે તેમ એને એને વિશેષ 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 એના ચમત્કારો એની અંદર એને જણાય છે. આત્મા અદ્ભુત ચમત્કારિક દ્રવ્ય છે. બેન શ્રી તો બહુ કહે છે, વચનામૃતમાં ઘણી વાતો આવી છે. અજાયબ ઘર છે આત્મા, અજાયબ ઘર છે એવા શબ્દો વાપર્યા છે. એ શું કહે છે કે એને અવલોકનાર જેમ જેમ એને અવલોકે છે તેમ તેમ એને એની મહત્તા વધે છે, જેમ જેમ મહત્તા વધે છે તેમ તેમ એનો રસ વધે છે, જેમ જેમ રસ વધે છે તેમ એકાગ્ર થાય છે, જેમ જેમ એકાગ્ર થાય છે તેમ તેમ એ વધારે ને વધારે જણાતું જાય છે. જ્ઞાનની જે અર્થગ્રહણ શક્તિ છે, જ્ઞાનની શક્તિ શું કે અર્થગ્રહણ શક્તિ, તે જ્ઞાનની શક્તિ છે. અર્થ નામ ભાવ નામ સ્વભાવ, એ ચોથે ગુણ સ્થાને જે અર્થગ્રહણ શક્તિ છે એના કરતા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને મુનિને તે જ્ઞાનની સ્વરૂપ ગ્રહણ શક્તિ સ્વરૂપ કહો કે અર્થ કયો, આત્મા આત્મા પદાર્થ કહો, પદાર્થમાં અર્થ શબ્દ છે, જે પદ છે તેનો અર્થ, એનું નામ પદાર્થ છે, પદ વત્તા અર્થ, એ વિકાસ પામેલી હોય છે. એનું કારણ એ છે કે એનો અંતર અભ્યાસ વધી ગયો છે, સ્વરૂપાનુભવનો, સ્વરૂપને અવલોકવાનો એનો અંતરનો અભ્યાસ વધારે છે. એટલે ત્યાં સુધી દ્રષ્ટાંત લીધું છે આમાં અધ્યાત્મ સંદેશમાં, તો અધ્યાત્મ સંદેશમાં એ વિષય છે ગુરુદેવના પ્રવચનમાં. અધ્યાત્મ સંદેશ પેલું થાય તો ને કે કોઈ ચોથા ગુણ સ્થાને બાર અંગધારી કોઈ ચતુર્થ ગુણ સ્થાન વર્તી મોક્ષ માર્ગી વિદવત્તા વાળો જીવ હોય, વિદ્વાન જીવ હોય, મહાવિદ્વાન, એને તો બાર અંગના જ્ઞાન નો અધિકાર છે ને. મિથ્યા દ્રષ્ટિ અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી પહોંચે, સમ્યક દ્રષ્ટિ બાર અંગ ભણે. દેવલિંગી મુનિ હોય ચતુર્થ ગુણ સ્થાને અને બાર અંગના અભ્યાસી હોય, કારણ કે બીજાનું તો કામ નથી, બાર માં વ્યવસાય કરે ને બાર અંગ નો કઈ પ્રશ્ન નથી, એ તો તદ્દન નિવૃત્ત જ હોય, પ્રશ્ન નથી. અને ભાવલિંગી મુનિ કાંઈ નવ તત્વના નામ યાદ ન આવે, નવ તત્વના નવ નામ યાદ ન હોય, છતાં એને સ્વરૂપ ગ્રહણ કરવાની જ્ઞાન શક્તિ વધારે છે અને આ ચોથા વાળાની ઓછી છે. બારનું જ્ઞાન એનું જ્ઞાન ઓછું છે,
બરોબર,
શક્તિ એ પેલાની જ્ઞાન શક્તિ વધારે છે, આમ લીધું છે. એટલે એ સ્વભાવ છે એનું, એને લગતું જે સાહિત્ય છે એ માત્ર વિકલ્પ દ્રઢ કરવા માટે નથી, એનું જ્ઞાન છે, એ જ્ઞાન સ્વભાવી આત્માનો પરિચય કેળવવાનું એ નિમિત્ત છે, બીજું કાંઈ નથી. શાસ્ત્ર સ્વાધ્યાય કરવો કે શાસ્ત્રની રચના કરવી, અમૃતચંદ્રાચાર્ય ટીકા કરતા એ કહ્યું કે આ ટીકા કરતા મારા આત્માની વિશુદ્ધિ થાય, એ નિમિત્ત છે, બીજું કઈ નથી. પ્રશ્ન છે અહીંયા કે જ્ઞાન જ્ઞાનને તો કરે ને, ભલે બીજું કઈ ન કરે, એ સમાધાન છે કે એકલા જ્ઞાનને ન પકડવો, આખા આત્માને અનુભવવો, એક ગુણને ભેદ પાડીને ન પકડવો, એમ કે છે. જ્ઞાન જ્ઞાનને તો કરે છે ને કે એકલા જ્ઞાનના ભેદને પકડીશ નહીં, એકલા જ્ઞાનને ન પકડવો, આખા આત્માને અનુભવવો, આ જ્ઞાન પ્રધાન કથન છે, પણ જ્ઞાન સાથે બધી શક્તિના નિર્મળ પરિણામ વડે આત્મા પરિણમે છે, એ ધ્યાન દોર્યું છે કે ખાસ હેતુથી પ્રધાનપણે જ્ઞાન પ્રધાન કથન આવે છે તો પણ એવી ભૂલ કોઈ રખે કરે કે એકલા જ્ઞાનને જુદું પાડે, જ્ઞાન કહેતા જ્ઞાનમય આખો આત્મા, જ્ઞાન જેવી અનંત શક્તિ સંપન્ન અખંડ આત્મા, એ આત્મા આખો પરિણમે છે, અખંડ આત્મા પરિણમે છે, અનંતાગુણ પરિણમે છે, એમ સાથે સાથે જ્ઞાન કહેતા આખો આત્મા જ્ઞાનની અંદર પ્રતિભાસિત થઈ જવો જોઈએ. કેમ કે જ્ઞાન એક નામ થયું આત્માનું, એ તો કોઈ પણ એક નામ આત્માનું હોય, આત્મા પણ એક નામ છે, અનંત ગુણોનું આત્મિકપણું છે, ઐક્યપણું છે, અભેદપણું છે, તેથી તેને આત્મા કહ્યો, એ તો બધા પદાર્થમાં છે. પણ અહીંયા વ્યવહાર ખાસ કરીને ચૈતન્ય પદાર્થને નો વ્યવહાર આત્મા તરીકે કરવામાં આવે છે, એટલે એ વાત સાથે લીધી છે કે એકલા જ્ઞાનને ન પકડવું, આખા આત્માને અનુભવવો, અથવા જ્ઞાન કહેતા આખો આત્મા આખું દ્રવ, એમ ગ્રહણ થઈ જવું જોઈએ. જેમ ફલાણો માણસ એમ નામ આપે ત્યારે આખો માણસ એના જ્ઞાનમાં આવે છે કે નહીં,
બરોબર, એમ જ આવે છે.
એના એ માણસમાં રહેલી અનેક વિશિષ્ટતાઓના ભેદો પણ એને વિચારવાનું કારણ રહેતું નથી.
બરોબર.
એ બધી વિશેષતાઓ જેમાં સમાઈ ગઈ છે, બધી વિશેષતાઓ જેમાં સમાવિષ્ટ છે, એ બધા ભેદોનું એક અભેદ સ્વરૂપ જેમ જ્ઞાનમાં આવે છે. સોનું લ્યો, સોનું એમ કે જેમાં સોનાપણું છે તે સોનું, પણ સોનું એમ કહેતા આખું સોનાનું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે. એમ છે કે
નહીં
કે એમાં પીરાસપણું ને બજાર ભાવ કેટલો ને અત્યારે કેટલો ને પહેલા કેટલો ને કાંઈ વિચારવાની જરૂર નથી પડતી. સોનું નામ પડતા અભેદપણે એની તમામ વિશેષતાઓ સહિત સોનાનું જ્ઞાન થાય છે. એમ જ્ઞાન કહેતા આખા આત્માનું જ્ઞાન થવું જોઈએ. એટલો જ્ઞાનનો ભેદ પડે તો પણ એ કલ્પના છે, એમાં આત્માનું જ્ઞાન કે જ્ઞાનનું જ્ઞાન પણ રહેતું નથી.
બરાબર.
કેમ કે જ્ઞાન આત્માથી જુદું નથી રહેતો. એકલા જ્ઞાનને જુદું પાયા પડે, એના જ્ઞાનમાં એકલા જ્ઞાનનો ભેદ આવે તો વસ્તુ એવી નથી. એ કલ્પિત વસ્તુનું જ્ઞાન થાય છે, અવસ્તુનું જ્ઞાન થયું છે. એમ છે. અભેદ જેવો છે તેવો ગુરુદેવ શ્રી કેમ કહેતા કે જેવો કેવળીના જ્ઞાનમાં આત્મા જણાય છે એવો આત્મા પ્રતિભાસ હોવો જોઈએ. કેવળીના જ્ઞાનમાં તો કેવળ જ્ઞાન થયું છે ને જણાય છે. અમને પ્રભુ ક્યાં કેવળ જ્ઞાન થયું છે એમ તો કોઈ દલીલ કરે કે નહીં? હે, આપ કયો છો પણ અમને અહીંયા કેવળ જ્ઞાન ક્યાં છે? કે ભલે કેવળ જ્ઞાન ન હોય, જે જ્ઞાન અંતર્મુખ થાય છે. બહુ વિષયલી છે આ તો, ઘણા બોલ ઘણા છે ને વિષય ઘણો વિસ્તાર વાળો છે. પણ જે જ્ઞાન અંતર્મુખ થાય છે એ જ્ઞાનમાં જેવો કેવળ જ્ઞાનમાં આત્મા આવે છે એવો જ નીચે સમ્યક મતિ સ્વરૂપ જ્ઞાનમાં આત્મા આવે છે એમ ત્યાં કહેવા માંગે છે. બેના આત્મામાં કોઈ ફેર નથી. એક પરોક્ષ જ્ઞાન છે, એક પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલો ફેર છે. પણ વિષય બદલાય જાય છે કે પહેલા મતિસુ જ્ઞાનમાં જે આત્મા જણાયો, અનુભવાયો, જ્ઞાન ગોચર થયો, તે આત્મા કેવળ જ્ઞાન થતા કઈક બીજી જાતનો જણાયો, ફેર પડી ગયો એમ બનતું નથી. જેવો પરોક્ષ જાણ્યો હતો તેવો જ પ્રત્યક્ષ જાણ્યો. જેવો પરોક્ષ વેડ્યો હતો જ્ઞાનમાં પ્રત્યક્ષ વખત અતિન્દ્રિય છે એવું જ પ્રત્યક્ષ કેવો જ્ઞાનમાં થયો. આંધો માણસ સાકર ખાય અને દેખતો સાકર ખાય એટલે બેના સ્વાદમાં ફેર પડે એમ બનતું નથી.
બરાબર.
દેખતાને કઈ વધારે મીઠાશ આવતી હશે હાકરને, કે એને હાકર દેખાણી માટે એને હાકર વધારે સારી લાગી, અને આંધોએ ખાધી એમાં ફેર પડ્યો નહીં. સ્વાદ તો બેને સરખો જ આવે છે. સાકરના સ્વરૂપને બે સરખું જ જાણે છે. જ્યાં સુધી સાકરના મીઠાશ સ્વભાવને લાગે વળગે છે ત્યાં સુધી. પ્રયોજન મીઠાશનું છે, એના રંગરૂપનું છે નહીં. તો એ કહે છે કે એકલા જ્ઞાનને ન પકડવું એટલે ભેદ પાડીને જ્ઞાનને ન પકડવું એમ કહેવું છે. પરંતુ આખા અભેદ આત્માનો અનુભવ કરવો અથવા જ્ઞાન કહેતા આખો આત્મા અભેદ આત્મા જ્ઞાનમાં આવવો જોઈએ. અને એમ બને છે જ્યારે આત્મા ઓળખાય છે, જણાય છે, અનુભવાય છે, ત્યારે ભલે કથન જ્ઞાન પ્રધાનતાથી આવે છે પણ કહેનારના જ્ઞાનમાં લક્ષમાં આખો આત્મા હોય છે. માત્ર એક જુદું જ્ઞાન હતું નથી.
બરોબર.
આખો આત્મા હોય છે એમ કહેવું. તેથી સાંભળનારે પણ એમ જ જે કહેવા ધારે છે તે એને જ્ઞાનમાં આવવું જોઈએ. કહેનારના જ્ઞાનમાં જે છે તે કહેવા ધારે છે ને,
બરોબર.
તો સાંભળનારને પણ એમ સમજાવવું જોઈએ,
બરોબર.
તો એ કહેવા માંગે છે તે સમજાયું, નહીં તો કહે છે કંઈક ને સમજાય છે કંઈક, એ પરિસ્થિતિ થાય. માત્ર એટલે રાગ નહીં, માત્ર એટલે રજકણ
નહીં,
પર પદાર્થ નહીં અને પર ભાવ નહીં, પર તત્વ નહીં ટૂંકામાં,
બરોબર.
પર ભાવ ને પર દ્રવ્ય નહીં એટલે પર તત્વ નહીં, એને માત્ર છે એ પરના નિષેધાર્થે છે,
બરોબર.
એના સ્વભાવના નિષેધાર્થે નથી. એ તો અનેકાંતની ચર્ચા કરી પરિશિષ્ટમાં વસ્તુ વ્યવસ્થાની, ત્યાં એ વાત ઉપાડી છે, ત્યાં એ વાત ની ચોખવટ કરી છે, અમૃતચંદ્ર આચાર્ય ચોખવટ કરી છે,
બરોબર.
માત્ર માંથી તો ઘણી વાત નીકળે છે, એક વસ્તુ વ્યવસ્થાની વાત થઈ,
બરોબર.
પણ જ્ઞાન માત્ર માંથી ઉપાય નીકળે છે પાછો,
જ્ઞાન માત્ર માંથી
ઉપાય નીકળે છે. એમણે એમ કહ્યું ને પરિશિષ્ટ કહેતા કે હું વસ્તુ વ્યવસ્થાને કહીશ જેથી સાદવાદ ની શુદ્ધિ થશે. ઇતિ સાદવાદ શુદ્ધિ અર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિત, એમ કરીને વાત કરી ને. સાથે ઉપાય રૂપે ભાવસ્થ મના ભૂયો રૂપી, એમ કરીને વાત કરી ને કહ્યું છે, છતાં થોડું કહીશ. તો એમાંથી ઉપાય પણ નીકળે છે જ્ઞાન માત્ર કહેતા, કે જેને સાવધાન થવું છે અંતરમાં, એ ભિન્ન પડવું છે પરદ્રવ્યને પરભાવથી પરતત્વથી ભિન્ન પડવું છે, એ જ્ઞાન માત્ર લેતા આખા આત્માને પકડે છે. શું થાય છે, ઘરમાં ચોર સંતાઈ ગયો, કોઈ આડસ ને હાથ લઈને કાંઈ એનો અંગૂઠો દેખાઈ ગયો, તો એમ કોઈ દલીલ નહીં કરે, મોઢું જોઈ આવે ને હું ન કહું કે આ ચોર છે કે સાવકાર છે, મોઢા ઉપર ચોર કે સાવકાર લખેલું નથી હોતું. આ તારો ઘર વાસીને ગયો તો ને, તાળું ખુલી ગયું ને અંદર હંતાઈને ઉભો છે, એ જ બતાવે છે કે એ ચોર છે,
બરોબર.
એમાં મોઢું જોવાની જરૂર છે
નહીં,
મોઢાની જરૂર તો ચાંદલો કરવો હોય તો છે, તારે ચાંદલો કરવો છે કે ભાઈ ભલે પધાર્યા તમારું સ્વાગત કરવું, ચોર છે એમ. અહીંયા જ્ઞાન ભલે એક અંશ છે, પણ આખો આત્મા એમાંથી ગ્રહણ થઈ જાય છે, એમ કહેવું છે. એક એવો સ્વભાવ અંશ છે કે જે સ્વભાવ ઉપરથી આખો અનંત ત્રિકાળી સ્વભાવ, અનંત ગુણવંત ત્રિકાળ સ્વરૂપે જે સ્વભાવ છે, એ સ્વભાવ ત્યાંથી પકડાઈ જાય છે. એટલે પણ જ્ઞાન માત્ર એમ કહેવામાં આવે છે. અને જે સાવધાની વારંવાર સાવધાની કરે છે, ત્યાંથી ઉપાડ લે છે, કેમ કે એના પ્રત્યક્ષ વેદનમાં છે એ વિષય, સ્વસંવેદનમાં છે એ વિષય. આત્મા છે, આત્મા પ્રગટ છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે તે સ્વસંવેદનમાં આવે છે, એમ લીધું છે શ્રીમદજી. આ ટુકડો લીધો છે, ત્યાંથી ગ્રહણનો વિષય છે, ઉપાય પણ ત્યાંથી નીકળે છે,
બરોબર.
એટલે એ જ્ઞાન માત્ર એવા એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, જે જ્ઞાનીના એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એમ જે કહ્યું છે.